நமோயாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ வஜ்ராயாணம் நமுலோயே சவசாஹூனம் ஜிஸ்வரூப சமஜாவினா பாம்யோ துக அனந்த் சமஜாவியூ பதனம் ஸ்ரீ சதகுரு பகவன். ஆத்மசித்தி சாஸ்திர விராஜமான છે. આપણે 1-10 11-20 એમ કરીને આપણે 20 ગાથાનો પાઠ કર્યો હતો. આજે આપણે 21-30 ગાથાનો પાઠ કરશું. અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાય મહામોહનીય કર્મથી ગુરે ભવ જળમાય હોય મોક્ષુ જીવતે સમજે એહ વિચાર હોય મતાર્થી જીવતે અગણો લે નિરધાર હોય મતાર્થી તેહને થાય ન આતમ લક્ષ એહ મતાર્થી લક્ષણો અહીં કયા નિરપક્ષ. મતાર્થી લક્ષણ 24 નંબર ની ગાથા થી આગળ લઈએ. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તેમાને ગુરુ સત્ય અથવા નિજ ગુણ ધર્મ ના તે ગુરુ માં જ મમત્વ. જે જીન દેહ પ્રમાણ તે જે જીન દેહ પ્રમાણ ને સમવ શરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ અસદગુરુને દ્રઢ કરે નિજ મતાર્થે મુખ્ય. દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શુત જ્ઞાન માને નિજ મતવેશનો આગ્રહ મુક્તિ નિદાન. લયું સ્વરૂપ નવૃત્તિનું ગ્રયું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માહી લોપે સદ વ્યવહારને સાધન રહિત થાય. જ્ઞાન દશા પામે નહીં સાધન દશા નકાય પામે તેનો સંઘ જે તે ગુણે ભવમાય. 30 ગાથા સુધી આપણે પાઠ કર્યો. દર વખતે આપણે 10 ગાથા લઈએ છીએ. આજે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 49 ગાથા થી સ્વાધ્યાય કરવાનો છે. 4 ગાથા લઈશું. 49, 50, 51, 52. હવે જરા વિષય ગંભીર આવે છે. 49 નંબર ની ગાથા લઈએ. એની પહેલા 45 થી લઈને 45, 46, 47, 48 આ 4 જે ગાથા છે 45, 6, 7, 8 એમાં શંકા શિષ્ય ઉવાચ એ જે પ્રકરણ ચાલુ થયું છે. એની પહેલા આપણે જે 2 ગાથા લીધી એમાં આત્મા છે. 6 પદ સંબંધી જે ચર્ચા ચાલુ થઈ ને આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ રીતે જે 6 પદ નામ કથન જે 6 પદ ના આધારે આખી આત્મસિદ્ધિ ની રચના થઈ છે હવે એનું વર્ણન અહીંયા કરે છે. શતસ્થાનક સંક્ષેપમાં એ જે 44 નંબર ની ગાથામાં આવી વાત. હવે એ 6 પદ નું વર્ણન કર્યા પછી એ સંબંધી જે પહેલો પદ છે આત્મા છે, આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે. આત્માના હોવાપણા સંબંધી, આત્માના અસ્તિત્વ સંબંધી શિષ્યને જે શંકા છે, આશંકા છે, જિજ્ઞાસા છે એ શિષ્ય અહીંયા મૂકે છે. ચાર ગાથા મેં એ શંકા આશંકાનું વર્ણન કર્યું. નતી દ્રષ્ટિમાં આવતો વાળી જે બધી ગાથા છે, જે ગયા વખતે આપણે એ બધી શંકાઓ ઉભી કરી, જે એક વાર ખાલી બે મિનિટમાં આપણે જોઈએ તો થોડુંક કનેક્શન થશે. નતી દ્રષ્ટિમાં આવતો નથી જણાતું રૂપ આ શિષ્યની શંકા છે. તમે આત્મા છે, આત્મા છે અને પ્રત્યેક જીવ આત્મા છે એમ કહો છો, પણ અમને દ્રષ્ટિમાં તો આવતો નથી, અમને જણાતો છે નહીં, અમને દેખાતો નથી, અમને જણાતો નથી. જેમ આ બધી વસ્તુઓ જણાય છે એમ અમને આત્મા તો જણાતો નથી. બીજો પણ અનુભવ નહીં તેથી ન જીવ સ્વરૂપ. બીજો પણ અમને આત્માનો કોઈ અનુભવ નથી થતો, અમને અનુભવ નથી થતો, અમને જ્ઞાન નથી થતું, અમને દ્રષ્ટિગોચર નથી થતો, અમને દેખાતો નથી, તો અમે કેવી રીતના માનીએ કે આત્મા છે? અને આ શંકા કરે છે આત્મા પોતે. આ શંકા કોણ કરે છે? આવો વિકલ્પ, આવી શંકા, આવી આશંકા ખ્યાલ આવે છે કોને થાય છે? તે આત્માને થાય છે. કોઈ જડને થોડી આશંકા થાય, થાય છે આત્માને, પણ આત્મા પોતાને આત્મા માનતો નથી. આત્મા પોતાના આત્માના અસ્તિત્વને, પોતાના અસ્તિત્વને માનતો નથી. એના જ્ઞાનમાં જે બધી વસ્તુઓ જણાય છે એ વસ્તુના અસ્તિત્વને માને છે, પણ જે જ્ઞાનમાં એ વસ્તુ જણાય છે એ જ્ઞાનના અને આત્માના અસ્તિત્વને નથી માનતો. એ રીતે અહીંયા શંકા ઉભી ગઈ. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એમ ધ્યાન. તેથી અમે તો એ કન્ફ્યુઝન પર પહોંચ્યા છે કે જે આ દેહ દેખાય છે ને અમને, જે આ સંયોગમાં દેહ છે ને, શરીર છે ને, આ ઇન્દ્રિયો છે ને, પાંચ ઇન્દ્રિય છે, મન, વચન, કાય, આયુ, શ્વાસોશ્વાસ, અમે તો એને જ આત્મા માનીએ છીએ. અને અગર જે જીવ મિથ્યા જુદો માનવો, જે જીવ આનાથી મિથ્યા માને, એટલે કઈ આત્માને જુદો માને છે, શરીરથી આત્માને અલગ માને છે, તો એનું કેવું છે જ્ઞાન? એની શ્રદ્ધા મિથ્યા છે. હવે બોલે, એની શ્રદ્ધા મિથ્યા છે કે જે શરીરને આત્મા માને છે એની શ્રદ્ધા મિથ્યા છે? અહીંયા કે જે શરીરથી તું જુદો આત્માને કાંઈ માનશે તો તારી શ્રદ્ધા મિથ્યા. અને જીન શાસન કહેશે કે શરીરને આત્મા માનશે તો તારી શ્રદ્ધા મિથ્યા. આખી વાત જ ઉલટી છે ને. નહીં જુદું એમ ધ્યાન, કોઈ જુદા લક્ષણ નથી આત્માના. શરીરથી જુદા આત્માનો કોઈ અસ્તિત્વ અમને દેખાતું નથી. તેથી અમે તો એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ શરીર જ આત્મા છે. ખ્યાલ આવે છે? હવે એની પછીની બે ગાથામાં પણ એ પ્રકારની શંકા આશંકા ઉભી કરી છે. વળી, જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ? જણાય જો તે હોય તો ઘટપટ આદિ છે. આત્મા અગર છે તો જણાતો કેમ નથી, દેખાતો કેમ નથી? આ ઘટપટ સમજાય છે, ઘરો છે, આ પટ છે, સમજાય છે? આ બધી બાહ્ય વસ્તુઓ છે. આપણે જ્યાં બેઠા છે ત્યાં તમે આજુબાજુ જુઓ તો બધી વસ્તુઓ જણાય છે, દેખાય છે, અનુભવાય છે, તો આત્મા કેમ નથી ગણાતો? વળી, જો આત્મા હોય તો, આત્માનું અસ્તિત્વ હોય, આત્મા નામનો પદાર્થ હોય, આત્માની હયાતી હોય, આત્મા નામનું કોઈ દ્રવ્ય હોય, તો પછી જણાય તે કેમ નહીં, જણાય તે નહીં કેમ? પ્રશ્ન પૂછે છે. તો જણાતો કેમ નથી? જાણનારને જાણતો નથી, અજ્ઞાની એને એને એની ખબર નથી, જાણનાર પોતે છે એવી એને ખબર નથી, એટલે આવી શંકા આશંકા ઉત્પન્ન થાય. બહુ માર્મિક ગાથાઓ છે. અહીંયા આત્માની સિદ્ધિ કહી, એના અસ્તિત્વની સિદ્ધિ કહી. ખ્યાલ આવે છે? જે સમાધાન છે એની વાત કરું. શંકાનું જે સમાધાન છે એમાં કૃપાલુદેવે આત્માની, આત્માના અસ્તિત્વની, આત્માના ગુણોની, આત્માના લક્ષણની, જ્ઞાનની, આનંદની, અસ્તિત્વની, અનંત ગુણોની, અનંત ગુણાત્મક આત્માની સિદ્ધિ કહી. આત્મસિદ્ધિ, શાસ્ત્રનું નામ જ શું છે? આત્મસિદ્ધિ. તો આત્માની સિદ્ધિ કહી, આત્માની પ્રસિદ્ધિ કહી, આત્માનું હોવાપણું સિદ્ધ કહી, એના ગુણોનું હોવાપણું સિદ્ધ કહ્યું. એ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક વસ્તુ છે એનું હોવાપણું સિદ્ધ કર્યું છે. કેમ? કારણ કે આત્માને ઓળખ્યા વગર, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ સ્વરૂપને સમજ્યા વગર, એ આત્માને ઓળખ્યા વગર, પોતાના સ્વભાવને ઓળખ્યા વગર, મૂળ માર્ગને, સુખી થવાના મૂળ માર્ગને ઓળખ્યા વગર, જીવને ત્રણ કાળમાં ક્યારે પણ સુખની, ધર્મની, શાંતિની, આનંદની પ્રાપ્તિ થવાની નથી. તો આખો આ ગ્રંથ છે કે જીનાગમ છે, ત્યારે અનુયોગ છે, આત્મસિદ્ધિ ગ્રંથ છે. આત્માની સિદ્ધિ, આપણે આત્મખ્યાતિ, ટીકાનું નામ છે આત્મખ્યાતિ, ગુદેશિન ના 47 શક્તિ ના પ્રવચનો છે એનું નામ છે આત્મ પ્રસિદ્ધિ, આત્મ સિદ્ધિ, આત્મ ખ્યાતિ, આત્મ પ્રસિદ્ધિ. તમે જો નામ પણ જો કેવા કે જેમાં આત્માની સિદ્ધિ, આત્માની અધ્યાત્મ, આત્માની અધિકતા, આત્માની ઉર્ધ્વતા, આત્માની સિદ્ધિ, તો એ રીતે અહીંયા આખી શંકા સમાધાન ની ચર્ચા. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકા કરો સમજાવો સદ ઉપાય. આ છેલ્લી ગાથા આપણે કહી દીધી. માટે અમે આત્માને માનતા નથી, આત્માને પ્રાપ્ત કરવાનો જે ઉપાય છે, મોક્ષ નો જે માર્ગ છે, આ બધું મિથ્યા છે. પોઈન્ટ સમજાય છે? તો એ રીતે અહીંયા જે શંકા થઈ, હવે અહીંયા પાત્રતા શિષ્ય ની એટલી છે કે કહે છે સમજાવો સદ ઉપાય. હવે આનો કઈ અમને ઉપાય આપો, આનું કઈ નિરાકરણ કરો, શંકાનું કઈ સમાધાન કરી આપો. અમને જે આત્મા સંબંધી ના અસ્તિત્વ સંબંધી શંકા છે, સમજી ગયા? ચોખ્ખું લઈ ગયું. આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનક ની શંકા શિષ્ય શંકા કરે. હોવાપણારૂપ સૌથી પહેલા અગર અસ્તિત્વ જ નહીં માને, જે વસ્તુનો અનુભવ કરવો છે, જેમાં સાદી અનંતકાર લીન થવું છે, જેમાં વસવું છે, જેમાં એકાગ્ર થવું છે, અગર એ પદાર્થના અસ્તિત્વને જ નહીં માને, હોવાપણાને જ નહીં માને, સમજાય છે, એની હયાતીને નહીં માને, એની મોજૂદગીને જ નહીં માને, તો એ વસ્તુ સમજાશે કેવી રીતના? એની હયાતી સ્વીકાર કર્યા વગર, એની મોજૂદગી સ્વીકાર કર્યા વગર એ વસ્તુ સમજાશે કેવી રીતના? માર્કેટમાં એક્સ નામનો ફોન આવ્યો છે, એક્સ મોડલ, સમજાય છે? તો છે ને એક્સ મોડલ, એક્સ નામનો ફોન છે, તો છે, આવી ગયો, હા આવી ગયો, છે દુકાનોમાં પણ, છે. અચ્છા, છે તમારી દુકાનમાં આ ફોન છે? પેલા શું પૂછતો, છે તમારી પાસે આ વસ્તુ છે? તમારી પાસે આ પ્રોડક્ટ છે? છે, અગર હોય તો પછી આગળ ચર્ચા કરીએ કે અમને લેવું છે, સમજાય છે, આટલા લેવા છે, ખ્યાલ આવે છે? હમણાં લેવું છે, પછી લેવું છે, આટલામાં લેવું છે, તો એ બધી વસ્તુ પછી આવશે ને, પણ પેલા છે તમારી પાસે આ વસ્તુ છે? તો છે ની પેલા હયાતી સિદ્ધ થાય ને, છે પણાની વાત પેલા, આત્મા છે, જે છ પદ આત્મા છે, આત્મા નિત્ય છે, નિત્યતાની વાત, કર્તાની વાત, ભોગતાની વાત, એના મોક્ષ ની વાત, એ મોક્ષના ઉપાયની વાત, સંસાર માર્ગ ની વાત, મોક્ષ માર્ગ ની વાત, બંધ માર્ગ ની વાત, મોક્ષ માર્ગ ની વાત, એ તો બધી પછી આવે. સૌથી પહેલા સાત તત્વમાં જીવ તત્વ, જીવનું અસ્તિત્વ છે, અસ્તિત્વ ગુણ સૌથી પહેલા, અસ્તિત્વ વસ્તુત્વ દ્રવ્યત્વ પ્રમેયત્વ પ્રદેશ, અસ્તિત્વ, સમજાય છે? તો છે પેલા, છે તો કે હા, તો આત્મા છે ની અહીંયા સિદ્ધિ કરે, કારણ કે એવું એક નાસ્તિક મત છે, સમજાય છે, કે જે આત્માની હયાતીને જ નથી માનતો. તમે સમયસાધી ગ્રંથાવી રાજમાં જોજો, શરૂઆતની સ્પેશિયલી શરૂઆતની ગાથા કરશોમાં જોજો, આ વાત કહીને આ મતનું ખંડન કર્યું, આ વાત કહીને આ મતનું ખંડન કર્યું, નાસ્તિક મતનું ખંડન કેટલી વાર કર્યું, આત્માની હયાતી સિદ્ધ કરીને. સૌથી પહેલા સ્વીકારવું પડશે, આપણે બધાએ માનવું પડશે, વિકલ્પાત્મક આપણો નિર્ણય દ્રઢ આપણે કરવો પડશે કે દેહ દેવાલયમાં, આ દેહરૂપી દેવાલયમાં દેહ થી ભિન્ન, અહીંયા ઉદાહરણ એટલું સરસ આપ્યું છે 50 નંબરની ગાથામાંથી હમણાં આપણે લઈશું. આપણે જે 50 નંબરની 49, 50, 51, 52 ચાર ગાથા કરવાની છે, તો પહેલામાં પહેલી વાત આ છે કે દેહ થી ભિન્ન મારું કઈ અસ્તિત્વ છે એવી વિકલ્પાત્મક નિર્ણય, વિકલ્પાત્મક દ્રઢતા આગમના આધારે, ગુરુવાણીના આધારે, સ્વાધ્યાયના આધારે, જીનાગમના આધારે, ચાર નિયોગના આધારે આપણે પહેલા એને માનવી પડે. આપણું જે ટોટલ એકત્વ, શરીરને પોતાનું માનવામાં જે સમર્પિત અનાધિકારથી જે થયું છે, એને અગર તોડવું હોય તો એની સામે જે આપણે કહીએ ને કે જે અભ્યાસ છે, કે જે સમજણ છે, કે જે બે દ્રવ્યની ભિન્નતા ઉભી કરવી છે, એ આપણે પુરુષાર્થ પૂર્વક આપણા જ્ઞાનમાં આત્માના અસ્તિત્વને આપણે ઉભો કરવો પડે. એવું છું હું આત્મા, હું જાનન દેખન સ્વભાવી, હું શરીરથી, દેહથી, પરથી, સંયોગથી, ઉદયથી, કર્મથી, ઘર કુટુંબ પરિવારથી, રૂપિયા પૈસા આદિથી ભિન્ન, ઇન્દ્રિયોથી, એના વિષયોથી, भिन्न एक चैतन्य जानन देखन स्वभावी आत्मा तत्व छु एवा पोताना अस्तित्व ने आत्मार्थी पोताना विकल्पात्मक ज्ञान मा समझन पूर्वक लॉजिक युक्ति न्याय तर्क वड़े बराबर उभो करो लागू जो कि हूँ आत्मा छु हूँ आत्मा छु हूँ छु आत्मा अपने कितु गाय हूँ छु आत्मा परमात्मा हूँ तो आनंद नो आनंद नो आनंद नो दास 24 કલાક આપણી પ્રતીતિ શું ચાલે છે? અનાધિકાર થી આપણી પ્રતીતિ શું ચાલે છે કે હું શરીર છું, હું ગોરો છું. શરીર ની અવસ્થા ને શરીર થી સંબંધિત સંયોગો ને સમજાય છે એમાં આપણું એકત્વ ચાલે છે. એટલે આખો જે આત્મા છે, જે શરીર થી ભિન્ન સંયોગ થી ભિન્ન છે, એ જે આખો આત્મા છે, એ આખો આત્મા તીરો ભાવ તીરોભૂત થઈ જાય અને શરીર આદિ આવિર્ભૂત થઈ જાય, મુખ્ય થઈ જાય છે અને આત્મા આખો ગૌણ થઈ જાય. જાણે અભાવ ને પામી ગયો હોય, નાસ્તિક જાણે કે છે જ નહીં. કેમ? કારણ કે પોતાનું જે શ્રદ્ધા એકમાં અહમ કર, જ્ઞાન સ્વપરનું થશે પણ શ્રદ્ધા એકમાં અહમ કર. શ્રદ્ધાનું અહમ એક સાથે બે દ્રવ્યમાં ન હોય, યા તો પરમાં 100% સ્વપણ, યા તો સ્વમાં 100% સ્વપણ, યા તો પરમાં તું સ્વપણું કરીને પરને પોતાનું માને ને સ્વ માને છે, યા તો જે જ્ઞાની છે એ પરથી ભિન્ન સ્વમાં સ્વપણું કરીને સ્વને પોતાનું માને. 50% પરની શ્રદ્ધા, 50% સ્વની શ્રદ્ધા, એવું ના હોય શકે. સમજાય છે? શરીર ને પણ મિથ્યારથી પર તરીકે નથી માનતો, શરીર માં સ્વપણું કરીને સ્વપણે શરીર ને પોતાનું માને. અને તેથી શ્રદ્ધા ટોટલી શરીરમાં એકત્વ કરી બેઠી છે. એટલે એક સમય માટે પણ હું આત્મા છું એવી સમ્યક શ્રદ્ધા, સમ્યક દર્શન નથી થયું. અને તેથી જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા નામ પામે છે, બધી જ પ્રણતિ મિથ્યા નામ પામે છે, વિપરીત નામ પામે છે, વિકાર રૂપે પણ રાગદ્વેષ રૂપે પણ છે. કારણ મૂળમાં જ ભૂલ છે. એટલે અહીંયા કે છે, હવે જો આ રીતે આ શંકાની વાત થઈ, હવે આપણે ચાર ગાથામાં એનું સમાધાન જોઈએ. આપણે લાસ્ટ ટાઈમ જ વાત કરી હતી કે આપણે કૃપાળુ દેવના મોડે સમાધાન સાંભળીએ એક એક શંકાનું. જો ભાષ્યો 49 નંબરની ગાથાથી ચાલુ કરીએ. ભાષ્યો દેહાધ્યાસથી ભાસ જે સ્વરૂપ સમજ્યા વિના, ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે ભન્ને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. હવે શું કે છે કૃપાળુ દેવ? ભાસ બહુ સરસ છે. જો ભાસ્યો, ભાસ્યો શબ્દ સમજાય છે? ભાસ્યો એટલે ભાવ, ભાષણ, ફિલિંગ. ભાસ્યો એટલે અનુભવ, ભાસ્યો એટલે ફિલિંગ, મહેસૂસ. અનાધિકારથી તારા અંદરમાં કોનો અધ્યાસ? ભાસ્યો દેહાધ્યાસથી દેહ અધ્યાસ. દેહાભ્યાસ માં બે શબ્દ, દેહ પ્લસ અભ્યાસ એટલે અભ્યાસ, અને ભાસવું એટલે ફીલ થવું. શું ફીલ થાય છે? અભ્યાસ વડે, ખોટા અભ્યાસ વડે દેહ હું છું એવું અનાધિકાર થી ભાસે છે, લાગે છે, માને છે, પ્રતીતિ કરે છે, હું પણ કરે છે. આત્મા દેહ સમાન, આ કૃપાળુ દેવ કહે છે, ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. દેહ અને આત્મા બે જુદી જુદી વસ્તુ છે, બે ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, બે ભિન્ન જાતિના દ્રવ્ય છે. મૂળ વાત એ છે, જાતિ ભિન્ન છે, આત્માની જાતિ અલગ છે. એ લક્ષણની વાત હવે કરશે. આત્માની જાતિ અલગ છે અને શરીરની જાતિ અલગ છે. જાતિ અપેક્ષા એ વિશ્વમાં 6 દ્રવ્ય છે ને, તો બે અલગ અલગ જાતિના દ્રવ્ય છે, ભિન્ન ક્વોલિટી છે. સોનું અને ચાંદી છે તો કુદરત પર એક સમય ઉદાહરણ કે સોનું આખું અલગ, ચાંદી અલગ, હીરા અલગ, માણેક અલગ, મોતી અલગ, તો સમજાય છે? તો જેવી રીતના એની જાતિ અલગ છે, સોનાની જાતિ, હીરાની જાતિ, ચાંદીની જાતિ, લોખંડની જાતિ, સમજાય છે? તો એવી રીતના કે જાતિ ભેદે ભેદ છે. તો આ શું લાગે છે અનાધિકારથી નિત્યાનિષ્ઠી જીવને? ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. આત્મા દેહ સમાન એટલે દેહ જ આત્મા છે એવું માની બેઠો. देह मां हूँ पणू करी बैठो, देह मां पोता पणू करी, शरीर आ शरीर नी हरेक क्रिया मां हूँ पणू करी बैठो छे, आत्म पणू करी बैठो छे, पोता पणू करी बैठो छे, एकत्व करी बैठो छे, ममत्व कर्तृत्व भोक्तृत्व स्वामित्व सुख बुद्धि बधुज आ देह मां अज्ञानी जीव मानी बैठो छे पोताना अस्तित्व। भाष्यो बोलू शब्द जो भाष्यो अनाधिकार थी आज भाव भाषण चाले, जे जे पर्याय मां जा जे शरीर धारण करे एमां शुं थई जाय कि थोड़ी मोटी के छे प्राप्त पर्याय मां एवो तन्मय थई जाय, અહીંયાથી દેવગતિ માં જતું, અનેકો જીવો નરક માં જશે, અનેક જીવો તિર્યંચ માં જશે, અનેક જીવો દેવ માં જશે, પોઈન્ટ સમજાય છે? આ પંચમ કાળ માંથી દેવ માં જઈ શકે, નરક માં જઈ શકે, તિર્યંચ માં જઈ શકે, અને મનુષ્ય માંથી મનુષ્ય થઈ શકે, મનુષ્ય માંથી તો ચારે ગતિ માં જવાય ને, પંચમ કાળ મોક્ષ ગતિ માં નહીં જવાય, તો અહીંયાથી બધા જીવ ચાર ગતિ માં ક્યાંય ને ક્યાંય પોતાના વર્તમાન પરિણામ અનુસાર અને આયુ કર્મ અનુસાર જશે। હવે જ્યાં જે જશે એને શું થશે? તો કે જે શરીર પ્રાપ્ત થયું એ શરીર માં શું કરશે? તો કે એ શરીર માં એકત્વ પણ કરી દે, એમાં તન્મય થઈ જશે, પ્રાપ્ત પર્યાય માં તન્મય। અહીંયા અસમાન જાતિ દ્રવ્ય પર્યાય ની વાત છે, અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, અસમાન જાતિ, આપણે એમાં જાતિ ની વાત છે, અસમાન સમાન નથી, આત્મા અને શરીર ની જાતિ સમાન નથી, આત્મા અલગ જાતિ નો દ્રવ્ય છે અને શરીર ટોટલી અલગ જાતિ નો દ્રવ્ય, એક લિવિંગ છે એક નોન લિવિંગ સબસ્ટન્સ, લિવિંગ સબસ્ટન્સ છે એક નોન લિવિંગ સબસ્ટન્સ, એકમાં ચેતના છે એકમાં ચેતના નથી, સમજાય છે? એકમાં જ્ઞાન દર્શન સુખ આદિ ગુણો છે અને એકમાં સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ગુણો છે, વિશેષ ગુણ માં અંતર છે, સામાન્ય ગુણ સમાન છે, પોઈન્ટ સમજાય છે? કારણ કે સામાન્ય ગુણ તો એને કહેવાય છે છોય દ્રવ્યમાં જોવામાં આવે, વિશેષ ગુણમાં અંતર છે અને એના કારણે બે દ્રવ્યની જાતિ અલગ અલગ પડે છે, વિશેષ ગુણના કારણે બે દ્રવ્યની જાતિ અલગ અલગ પડે છે, એ વિશેષ ગુણનું કાર્ય છે કે બે દ્રવ્યને જુદા જુદા પાડવાનું કાર્ય વિશેષ ગુણનું છે। સામાન્ય ગુણ છોય દ્રવ્યની સત્તા છે, તો સત્તાની સ્થાપના કરવી, છોય દ્રવ્યના અસ્તિત્વની સ્થાપના કરવી એ સામાન્ય ગુણનું કાર્ય છે, અને અસ્તિત્વની સ્થાપના કર્યા પછી આ આનાથી જુદો છે ને આ આનાથી જુદો છે ને આ આનાથી જુદો છે એવું જુદાપણાની સ્થાપના કરવી એ વિશેષ ગુણનું કાર્ય। તો અહીંયા શું બહુ સરસ વાત કરે છે, ભાષ્યો દેહાભ્યાસ થી આત્મા દેહ સમાન, 24 કલાક, હવે આ પ્રેક્ટિકલી કરો, પ્રેક્ટિકલ કરો, પ્રેક્ટિકલ 24 કલાક, હું આત્મા નહીં હું શરીર, આત્મા નહીં શરીર, અને હું શરીર છું, હું શરીર છું, હું ગોરો હું કાળો, હું સુંદર હું પુરુષ, મારો જન્મ મારું મરણ, હું રોગી હું દુખી, હું સુખી હું રૂપિયા વાળો હું પૈસા વાળો, હું ગ્રસ્ત હું પુરુષ, હું યુવાન હું સ્ત્રી, હું માતા હું પિતા, હું બિઝનેસમેન હું શ્રોતા, હું વક્તા હું પંડિત, હું આ હું આ। તો જે શરીર છે અને એના સંબંધી જે સંયોગ છે, જે નો કર્મ છે, એમાં જ આત્મા દેહ સમાન, એમાં જ પોતા પણ સ્થાપીને બેઠો છે, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન, જે આપણે વાત કરી ને લક્ષણ ભેદે ભેદ છે, જાતિ ભેદે ભેદ છે, પણ તે બંને, હવે બે ની સત્તા ઉભી ગઈ, બે ની સત્તા ઉભી ગઈ, જે અહીંયા આગળની ગાથામાં આવી ને વાત બધી, અથવા દેહ જ આત્મા, દેહ જ આત્મા, તો કે દેહ જ આત્મા નથી, અરે પ્રેક્ટિકલી જુઓ ને, વિદેશી પ્રવચન તમે વાંચો, આના પ્રવચન બહુ સરસ પ્રવચન છે, આ ચાર ગાથા ઉપર વિદેશી ના પ્રવચન, કે કોઈ મનાસન વ્યક્તિ હોય શેઠ હોય, વિદેશિયામાં આપે છે ઉદાહરણ કે કોઈ મનાસન વ્યક્તિ છે શેઠ છે, શેઠ, હવે એના 4-5 દીકરા છે, આખો પરિવાર છે, હવે મરણાસન અવસ્થામાં છે, તો એને પૂછવામાં આવે છે કે ભાઈ તમે આ પૈસા ક્યાં, હું મારી રીતે થોડું કહું છું તમે આ વાંચજો, કે આ પૈસા ક્યાં મૂક્યા છે, આ દોલત ક્યાં મૂકી છે, આ ધન ક્યાં મૂક્યું છે, આ સોનું ચાંદી ક્યાં મૂક્યું છે, તો જ્યાં સુધી એના આત્મા છે ચેતના છે, પ્રેક્ટિકલી ગુરુદેશી કરા કે જ્યાં સુધી એમાં ચેતના છે આત્મા છે ત્યાં સુધી કહેશે, પોઈન્ટ સમજાય છે, કે આ વસ્તુ અહીંયા છે આ વસ્તુ અહીંયા છે આ વસ્તુ અહીંયા છે, હવે આયુ કર્મ નો છેલ્લો નિષેધ થયો, આત્માને દેહની ભિન્નતા ગુરુદેશ સિદ્ધ કરે કે આયુ કર્મ નો છેલ્લો નિષેધ થયો અને આત્મા એમાંથી નીકળી ગયો, સમજાય છે? હવે શરીર પડ્યું છે, 5 ઇન્દ્રિય છે કે નહીં બોલો, આંખ છે કે નહીં, કાન છે કે નહીં, નાક છે કે નહીં, હોઠ છે કે નહીં, બધું છે, એ બોલી રહ્યો હતો, એ વ્યક્તિ શેઠ બોલી રહ્યા હતા કે અહીંયા છે અહીંયા છે અહીંયા છે, અને આત્મા એમાંથી નીકળી ગયો અને બોલવાનું બંધ થયું,
पॉइंट समझाई है। ये ज्ञान हतु, ये ज्ञान स्वरूप आत्मा तो ये चेतना काम करी रही थी। पॉइंट समझाई है, ये ज्ञान काम करी रहे हो तो क्या अहिया छे अने एना निमित्त जे वाणी निकली रही थी, शब्द निकली रहा था, ये बंद करी लगे कारण के एमांथी आत्मा निकली हो। तो दे द्रव्य प्रगट लक्षण भिन्न, बन्ने द्रव्य भिन्न पण ते बन्ने भिन्न छे प्रगट लक्षण भान कर, भान कर, भान कर, तारू भान एले के तारू ज्ञान जागृत कर, तू भान मा आओ, तू बेभान अवस्था मा ना विकारती मोना नशा मा, तुझे मदिरा पान छे ने छो डारानी गाथा, समझे छे छो डारानी गाथा छे ना, के मदिरा पान वाली गाथा छे ने छो डारानी, छो डारानी पहली धार मा गाथा छे, क्या छे मोह महामत पियो अनादि भूला आपको भरम सवार, मोह महा मद जे रीतना मदिरा पान करीने व्यक्ति भान भूली जाए, अहिया भान शब्द छे, अहिया भाव भासना नी वात छे, भासियो देहा ध्यास थी आत्मा देह समान, पण ते बन्ने भिन्न छे प्रगट लक्षणे भान। अगर तू तारू ज्ञान जागृत करे, तर्क युक्ति लॉजिक थी विचार करे, तो तने आत्मा अने देह नी भिन्नता एना लक्षण वडे समझाई छे, एना स्वभाव वडे, ए जाति वडे भिन्नता तने स्पष्ट जणा छे। अने आजे मुर्दू अहीं पड्यू रहे छे, आत्मा एमांथी चाल्यो जाय छे, अने घरवाळा एने पछी बाळी आवे छे, एनाथी वधारे प्रेक्टिकल आत्मा अने देह नी भिन्नता समजवा माटे बीजू शुं होई शके। अपने केटला जीवन में मरण जोया, जयरे मृतक देह अपनी सामने पड़ू हो, परिवारजन इष्टजन कोईपन हो, तो ये समय तो अपन एटलो विचार आए, भले स्मशान वैराग्य तो ये समय तो विचार आए ने, जो तत्वज्ञानी ने थोड़ा साधर्मी ने मुमुक्षु है आत्मा थी से, तो के जो आ शरीर अहिया पड़ी रही है आत्मा चाले हो, चेतन वस्तु चाली गई निकली गई एमा थी, तो निकली गई अहिया रही गई, एनो मतलब के बे साथे हता त्यारे पण देव भिन्न हता, अने भिन्न हता एटले टाइम आयो अने भिन्न पड़िया, અને ભિન્ન પડ્યા એટલે ખબર પડી કે સાથે હતા ત્યારે પણ ભિન્ન હતા, એક ખાલી એક ક્ષેત્ર અવગાહન સંબંધ હતો, એક સંયોગ સંબંધ હતો, અને આજે સંયોગ જે મારાથી ભિન્ન દેહ છે, જે સંયોગ છે એ ક્ષેત્ર અવગાહન માત્ર સંબંધ છે, થોડા સમય માટે સાથે રહેવાનો જે સંબંધ છે એની પાછળ આપણે કેટલા વિકલ્પ સંકલ્પ કરીને સમજાય છે, આપણો ઉપયોગ, આપણું વીર્ય, આપણો સમય, આપણે આખો ભવ આપણો નિરર્થક કરી નાખ્યો, કોની પાછળ કે જે અહીંયા પડ્યું રહેવાનું છે, જે આપણી સાથે આવવાનું નથી, થોડો વિચાર આપણે કરવો જોઈએ, ઠીક છે જે લૌકિક જે ગ્રસ્ત સંબંધી જે પણ વિકલ્પ હોય, પરંતુ અધિક એમાં ગ્રજતા એકત્વ પરિગ્રહ ને ભેગો કરવાનો જે અભિપ્રાય અભિલાષા લાલસા, કેટલી ગાથાઓ આત્માનું શાસનમાં પણ આવે છે કે બધી તારી નિરર્થક છે, વિષય અભિલાષા નિરર્થક છે, પરિગ્રહ નો સંગ્રહ નિરર્થક છે, બહુ આરંભ બહુ પરિગ્રહ નરક ગતિ ના બનનું કારણ છે, ક્યાંય સંતોષ નહીં, ક્યાંય આસક્તિ ને આપણે શું કહેવાય લાઈન નો ડ્રો કરીએ, અને એ આત્મા થી ભિન્ન શરીર પાંચ ઇન્દ્રના વિષય ભોગ પરિવાર કુટુંબ જે પણ બાહ્ય ધન દોલત આદિ જડ ચેતન પદાર્થ માં જ આપણો ઉપયોગ આખો ભાવ રમ્યા કરે, અને એમાં ને એમાં ગુંચવાયા કરે, અને એની વૃદ્ધિ કરે, ને એમાં એકત્વ કરે, ને મમત્વ કરે, તો આ જીવ ની શું દુર્દશા આગળ થશે, આ પ્રણામ નું ફળ શું આવશે, એનો એને વિચાર કરવો. બહુ સરસ પ્રગટ લક્ષણ એ ભાઈ, પ્રગટ લક્ષણ જેવી રીતના સાકર છે અને પાછળ એની બાજુમાં પટકડી છે કે નમક છે, મીઠું છે મીઠું, તો તમે આ બે જે પદાર્થ છે સમજાય છે એને તમે ભિન્ન ભિન્ન જાણી શકો કે નહીં, કેવી રીતના એના લક્ષણ થી, કે સાકર ને કાકો આ મીઠાસ મીઠા આ સાકર અનુભવમાં આવે છે મીઠા, વેદનમાં આવે છે મીઠા, આવે છે લક્ષણ મીઠાસ અનુભવમાં, પણ નિર્ણય શું થાય છે ક્યાં સાકર છે, લક્ષણ થી લક્ષણ નિર્ણય થાય, લક્ષણ પ્રગટ છે મીઠાસ મીઠાસ નો અનુભવ કરી શકો છો, પણ એ મીઠાસ મય આખા પદાર્થ નો નિર્ણય થાય, વેદન વડે નિર્ણય થાય, અનુભવ વડે નિર્ણય થાય, લક્ષણ ના જ્ઞાન વડે લક્ષણ નો નિર્ણય થાય, અને આ ખારું છે અરે આ તો મીઠું છે, ખારું છે મીઠું છે એનો વેદન થયું અને મીઠું છે એનો નિર્ણય થયો, પ્રગટ લક્ષણે ભાન, પણ તે બંને ભિન્ન છે. આ આત્મા અને દેહ ની ભિન્નતા સિદ્ધ કરે, આત્મા છે એની અસ્તિત્વતા સિદ્ધ કરે. દેહ દેહ માં છે, આત્મા આત્મા માં છે. દેહ ની અવસ્થા દેહ માં છે, આત્મા ની અવસ્થા આત્મા માં છે. આત્મા એનો કરતા ભોગતા છે, દેહ ની અવસ્થા નો કરતા ભોગતા દેહ છે. દેહ નો સ્વામી પુદગલ છે, આત્મા નો સ્વામી આત્મા છે. આત્મા પોતાના ક્ષેત્રમાં છે, દેહ પોતાના ક્ષેત્રમાં છે. દેહ અલગ દ્રવ્ય છે, આત્મા અલગ દ્રવ્ય છે. બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણ થી તું નિર્ણય કર. તારી પાસે નિર્ણય કરવા માટે લક્ષણ રૂપી સાધન છે. એવી રીતના કિરણ, તો કિરણ ને જોયું અને નિર્ણય થયો સૂર્ય ઉગી ગયો. તમને દેખાય છે કિરણ અને નિર્ણય થાય છે સૂર્ય નો. તમને દેખાય છે ચમક અને નિર્ણય થાય છે હીરા નો. ત્યાં હીરો મળી ગયો, હીરો ખોવાઈ ગયો તો હીરો મળી ગયો. તો હીરો મળી ગયો કોના આધારે કહો છો? ચમક ના આધારે, એના લક્ષણ ના આધારે. ચમક મળી ગઈ એમ કોઈ નથી બોલતું. કોઈ એમ બોલે છે કે ચમક મળી ગઈ? ચમક મળી ગઈ નહીં, હીરો મળી ગયો. આખો શું મળી ગયો? હીરો મળી ગયો. સૂરજ ઉગી ગયો. પણ આ મીઠાસ ચાઈકી સાકર છે. તો એ રીતે પણ તે બંને, પણ તે બંને એટલે આત્મા અને દેહ, જે તને અનાધિકાર થી સમાન લાગે છે, એક જ લાગે છે, અને બંને ભિન્ન છે. જો આના પછીની વાર્તામાં ત્રણ લાઈન તો સેમ છે, ચોથી લાઈન માં ઉદાહરણ આપે છે. પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન, એનું ઉદાહરણ 50 નંબર ની વાર્તામાં આપે છે. એટલે આ બહુ ઈઝી થઈ ગઈ. 50 જો હવે શું કે છે? ભાષ્યો દેહાભ્યાસ થી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. આ ત્રણેય લાઈન ઉપર ની છે. જેમ અસી ને જ્ઞાન, અસી અને જ્ઞાન, કેટલું સુંદર ઉદાહરણ છે, એકદમ સચોટ ઉદાહરણ છે. સુધાયું અસી અને જ્ઞાન, અસી અને જ્ઞાન. જ્ઞાન એટલે તલવાર, જ્ઞાન એટલે તલવાર ના, અસી એટલે તલવાર અને જ્ઞાન એટલે એના ઉપરનું કવર. અસી એટલે સોરી, અસી એટલે તલવાર અને જ્ઞાન એટલે ઉપરનું જે કવર છે, કવર જેમાં આપણે તલવાર નાખીએ ને, તલવાર તલવાર જેમાં નાખીએ એ શું છે? એ છે જ્ઞાન. અને તલવાર નાખી, તલવાર અસી એટલે તલવાર. તો બોલો, અસી અને જ્ઞાન એ બે અલગ છે કે નહીં? અસી અને જ્ઞાન બે અલગ છે કે નહીં? તો અહીંયા એ ઉદાહરણ આપીને સમજાય છે કે જે જ્ઞાન છે એનું સ્વરૂપ અલગ છે, એનું કાર્ય અલગ છે, અને અસી છે એનું કાર્ય અલગ છે. પેલા તો કાર્ય, પછી પેલા બે અલગ વસ્તુ છે કે નહીં? હવે જયારે તમે એ જ્ઞાનમાં અસી એટલે જ્ઞાનમાં જયારે તમે તલવાર નાખો અને એ જ્ઞાન પડી હોય તો તમને શું લાગશે? એક વસ્તુ છે કે બે વસ્તુ છે? જ્ઞાનમાં અસી નાખી છે, તલવાર અંદર છે, અંદર છે. જ્ઞાનની અંદર અસી છે, જ્ઞાનની અંદર તલવાર છે. પણ જયારે સામે જે જ્ઞાન પડી છે તો શું લાગશે? એક જ વસ્તુ છે. પણ એક છે, મને કહો, એક નથી ને, બે વસ્તુ છે. એટલે દેખાય છે આ એક એક શરીર, અને એની અંદર છે આત્મા. શરીરની અંદર છે આત્મા. ફીલ કરો, મહેસૂસ કરો, નિર્ણય કરો. ખ્યાલ આવે છે? આ જાણે છે કોણ, દેખે છે કોણ? આ ચીટીઓ ભૈરો, હૃદયથી કેટલું સરસ બધું સમજાવે છે આ ગાથાઓના પ્રવચન. કે આ ચીટીઓ ભૈરો, ખ્યાલ આવે છે? અને વેદન થયું, વેદન કોને થયું? આ શરીરને નથી થયું, અંદરની ચેતના, ચેતન સ્વરૂપ જેમાં ચેતના વસે છે. વેદન કરવાની સામર્થ્ય છે, જાણવાની સામર્થ્ય છે, સુખ દુઃખ ના અનુભવનું સામર્થ્ય છે એને આત્મા કહેવાય. અમે નાના હતા ત્યારે એમ શીખતા, જે જાણે છે, જે દેખે છે, જે સુખ દુઃખ નો અનુભવ કરે છે એને જીવ કહેવાય. તો જાણે, દેખે, સુખ દુઃખ નો અનુભવ કરે છે એને શું કહેવાય? તો કે એને જીવ કહેવાય, એને આત્મા કહેવાય. તો જે જ્ઞાન અલગ છે, તલવાર અલગ છે, એવી રીતના આ દેહ અલગ છે અને આત્મા અંદરમાં બિરાજમાન છે, અલગ છે. તને અનાધિકાર થી ભ્રમ થઈ ગયો છે, અધ્યાસ થઈ ગયો છે, અભ્યાસ થઈ ગયો છે કે આ દેહ આત્મા છે, દેહ જ આત્મા છે, પરંતુ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે જાણ, જેમ અસી ને જ્ઞાન. પ્રગટ લક્ષણે જાણ, પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે જાણ, જેમ અસી ને જ્ઞાન. તો અસી અને જ્ઞાન નું ઉદાહરણ આપીને સમજાય કે જ્ઞાન નું કાર્ય છે, સમજાય છે, અલગ છે. અને અસી નું જે કાર્ય, અસી નું કાર્ય અલગ છે અને જ્ઞાન નું કાર્ય શું છે? અલગ. જ્ઞાન માં અસી રહે છે. તો જ્ઞાન ની જે ક્વોલિટી છે, એના આકાર પ્રકાર છે, કોઈ સમજાય છે, એ અલગ છે. અને જે તલવાર છે એનું કાર્ય અલગ છે, એનાથી તો લડાઈ થાય છે. તો એ રીતે અહીંયા બે નું કાર્ય લક્ષણ અલગ અલગ છે, અસ્તિત્વ અલગ અલગ છે, બેવ દ્રવ્ય અલગ અલગ છે, બેવની સત્તા અલગ અલગ છે. તમે એમાંથી જયારે અસી કાઢો તો જ્ઞાન અને અસી જે અલગ થયા કે નહીં? તો અલગ થયા તો જયારે અસી જ્ઞાન માં હતી, તલવાર જ્ઞાન માં હતી, ત્યારે પણ અલગ હતી કે નહીં? અલગ હતી એટલે તો અલગ થઈ ને. બે અલગ હતી એટલે તો એમાંથી નીકળી શકી, એમાંથી છૂટી પડી શકી. સમજાય છે? અહીંયા લગાડે છે રાજા લોકો, શું લગાડે છે? જ્ઞાન. અને એમાંથી શું કાઢે છે? અસી. તલવાર કાઢે છે. તો કાઢે છે નો મતલબ શું થયો? કે અલગ છે, બે અલગ છે. હવે જ્ઞાન અહીંયા અસી અહીંયા રહી ગયું, જ્ઞાન અહીંયા રહી ગયું ને, એટલે તલવાર તમારા હાથમાં રહી ગયું. એક હાથમાં તલવાર છે, એક હાથમાં જ્ઞાન છે. એક હાથમાં અસી છે, એક હાથમાં જ્ઞાન છે. તો બે અલગ છે ને. તો એવી રીતના અહીંયા સિદ્ધ કરે છે કે આત્મા અલગ છે અને શરીર અલગ છે. અનાદિની ભ્રમણા, અનાદિની મિથ્યા માન્યતા, અનાદિ અનાદિથી ચાલે છે આ મોહભાવ, અજ્ઞાન ભાવ, પોતા સંબંધી નો અજ્ઞાન ભાવ અનાદિથી ચાલે છે. કે શું માને છે? કે આત્મા અને દેહ ને એક માને, એની ભિન્નતા ક્યારે નથી જાણી. દેહ દેવાલયમાં વિરાજમાન આત્મ તત્વ ને દેહ થી ભિન્ન ક્યારે અનુભવ્યો નથી, ક્યારે એ દેહ થી છૂટો પડી, છૂટો છે અંદરમાં. ઉપયોગમાં દેહ ભિન્ન અને આત્મા ભિન્ન. ઉપયોગમાં, ઉપયોગમાં જે એક બહુ સરસ વાક્ય અમે ભણતા હતા કે બધા આત્મામાં જ્ઞાન છે, પણ જ્ઞાનમાં આત્મા આવે એ જ્ઞાન ધન્ય છે. આત્મામાં જ્ઞાન છે એ તો બરાબર, એ તો બધા આત્મામાં જ્ઞાન છે, પણ ધન્ય એ જ્ઞાન છે કે જેના જ્ઞાનમાં આત્મા આવે, જેના જ્ઞાનમાં આત્મા આવે છે. કારણ કે અનાદિકાળથી જ્ઞાનમાં શરીર, સવારથી ઉઠો, શરીર, ઘર, કુટુંબ, કામ, બાહ્ય જે પણ જવાબદારી, રિસ્પોન્સિબિલિટી, એ સંબંધીના સવારથી ઉઠો તો એ આપણા ઉપયોગમાં રમતું હોય. હવે એનાથી ભિન્ન, એ વિકલ્પથી ભિન્ન, એ પરથી ભિન્ન, એ શરીરથી ભિન્ન, એ સહયોગથી ભિન્ન, એ નો કર્મથી ભિન્ન, એ દ્રવ્ય કર્મથી ભિન્ન, એ પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન. મારું કઈ અલગ અસ્તિત્વ છે? અનંત ગુણ નો હું ધારક છું, જ્ઞાન દર્શન સ્વભાવી છું, જ્ઞાનાનંદ સ્વભાવી છું. મારી જાતિ અલગ છે, મારી ક્વોન્ટિટી ક્વોલિટી અલગ છે, વિશેષ ગુણો અલગ છે, સામર્થ્ય અલગ છે, એવી આપણને ક્યારે પણ પહેચાન નથી. તો અહીંયા બે ગાથા જે થઈ 49 અને 50 માં, પહેલા તો લક્ષણ ની વાત કરી કે પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. બરાબર છે? પ્રગટ લક્ષણે ભાન. અને હવે અહીંયા 50 નંબર ની ગાથામાં જેમ અસી ને જ્ઞાન કહીને 50 નંબર ની ગાથામાં ઉદાહરણ સહિત વાત સિદ્ધ કરે છે કે આત્મા અને દેહ ભિન્ન છે. અરે, આવી ભિન્નતા નરક ના નારકી નરકમાં જઈને સમ્યક દર્શન કરતા આવી ભિન્નતા અંદરમાં અનુભવી લે. ચૈતન્ય ઘોડો આખો ભિન્ન અનુભવાય છે. દેહ દેવાલયમાં વિરાજમાન, દેહ થી ભિન્ન, શરીર થી ભિન્ન, મૂર્તિક પદાર્થ થી ભિન્ન, અમૂર્તિક આખો આત્મા જ્ઞાન સડસડા સીધો, ક્યાંય રોકાયા વગર, ક્યાંય અટક્યા વગર, કોઈ વિકલ્પ માં અટક્યા વગર, આત્મા સંબંધી ના વિકલ્પ માં પણ અટક્યા વગર, સીધો જ્ઞાન જ્ઞાયક ને ગ્રહણ કરીને, એનો અનુભવ કરીને જ્ઞાન જ્ઞાન માં પ્રતિષ્ઠિત થઈ જાય છે. એ જ્ઞાન ધન્ય છે. અને એને ખરા અર્થમાં દેહ અને આત્મા ની ભિન્નતા જાણી, જેને આત્મ દર્શન, આત્મ જ્ઞાન, આત્મ અનુભવ, આત્મ દ્રષ્ટિ, આત્મ વેદન, અતિન્દ્રિય જ્ઞાન, આનંદ ની પ્રાપ્તિ થઈ, એને ખરા અર્થમાં દેહ થી ભિન્ન આત્મા ના સમ્યક દર્શન, જેને આપણે કહીએ, એને આત્મા ના દર્શન થયા. બે બે ભિન્ન ક્યારે જણાશે સાચા અર્થમાં? કે જયારે દેહ થી ભિન્ન પડી અંદરમાં આત્મામાં તું ઠરશે, ત્યારે દેહ ભિન્ન અને આત્મા ભિન્ન, અરે હું આત્મા છું એવું હું પણ તારામાં સ્થાપિત થાય. ખાલી વાતોથી કામ નહીં થાય. આપણે આખું જીવન બોલતા રહીએ આત્મા અને દેહ ભિન્ન છે, દેહ અને આત્મા ભિન્ન છે, દેહ અને આત્મા ભિન્ન છે, અને હું આત્મા છું, હું આત્મા છું. આનંદ આવી જશે? ધર્મ થઈ જશે? સમ્યક દર્શન થઈ જશે? ના. એનો મતલબ એ નથી કે બોલવું નહીં, ચર્ચા ના કરી, સ્વાધ્યાય ના કરું, ચિંતન મંથન ન કરું, વિકલ્પાત્મક નિર્ણય ના કરો, એમ નથી કેતા. પરંતુ એમાં જ અટકી ગયા તો આત્માનો અનુભવ નહીં. તો એટલે માટે અહીંયા સાથે સાથે અનુભવ પણ કરાવે છે, એની વિધિ પણ બતાવે. હવે જો 51-52 ગાથા જોઈએ, બે ગાથા થઈ ગઈ. ભાષ્યો દેહાધ્યાસ અનાધિકારથી પ્રત્યેક અજ્ઞાની જીવ, બહુલતા જે અજ્ઞાની જીવ છે, બહુરાશી અજ્ઞાન થી, અજ્ઞાની જીવ થી બહુરાશી આ વિશ્વ ભરેલું છે અને ભર્યું રહેશે. જે ભવ્ય જીવ છે એ પણ જે એકેન્દ્રિય આદિ નિગોદ આદિ ને જે આપણે કહીએ ને કે સ્થાવર પર્યાય માંથી અજ્ઞાન દશામાં છે, એને દેહાભ્યાસ, એને દેહ નો જ અભ્યાસ, હું દેહ છું, શરીર છું, એને કોઈ વિકલ્પ નથી, એને મન નથી, એને કોઈ વિચાર નથી, પરંતુ અંદર માં એકેન્દ્રિય પર્યાય માં જે જીવો છે એને પણ દેહ નો અભ્યાસ ચાલે છે. બોલવું નથી પડતું એ અભ્યાસ ચાલે છે. માખી છે એ પણ શરીર, એ જે માખી નું શરીર છે એમાં એકત્વ કરે. અજ્ઞાની હાથી હોય તો એ હાથી ના શરીર માં, કીડો તો કીડો થઈ ગયો તો એ કીડામાં એકત્વ પણ થઈ ગયો, કીડા ના શરીર ને પોતાનું માને છે. જીન તો કહીને નીકળ્યો હતો કે મને મારી નાખજે, એના પુત્ર ને કહીને શેઠ નીકળ્યો હતો કે હું કીડા ના પર્યાય માં કેવી રીતના રહીશ, મને મારી નાખજે. પરંતુ જે સમયે કીડા ના પર્યાય માં ઉત્પન્ન થયો એમાં તન્મય થઈ ગયો તો એ શરીર ને પોતાપણ થયું અને અભ્યાસ એટલે અભ્યાસ પ્રેક્ટિસ અભ્યાસ, એ જ અભ્યાસ ચાલે છે. પર્યાય બદલાય જાય, દેહ બદલાય જાય, શરીર બદલાય જાય, ગતિ બદલાય જાય, યોની બદલાય જાય, ભાવ બદલાય જાય, જન્મ બદલાય જાય, મરણ થઈ જાય, પ્રાપ્ત શરીર છૂટી જાય, પરંતુ અંદર નો અભ્યાસ નથી. બીજું શરીર મળે તો, કારણ કે વિગ્રહ ગતિ માં તો આ શરીર વગર રહે છે અને દેટ ઇઝ મેક્સિમમ ફોર સમય. જીવ શરીર, આ શરીર, આ ઔદારિક વૈકરિક શરીર વગર જીવ કેટલો ટાઈમ રહે છે? અનાધિકાર થી કેટલો ટાઈમ રહે? વેરી લેસ ટાઈમ ને, મેક્સિમમ 4 સમય. પહેલા બીજા ત્રીજા ચોથા સમયમાં તો એ બીજું શરીર ધારણ કરી લે. તો શરીર વગર આત્મા સંસારમાં રહ્યો કેટલો સમય છે? અને એટલે માટે એક અભ્યાસ થઈ ગયો, અભ્યાસ થઈ ગયો, મિથ્યા અભ્યાસ થઈ ગયો કે હું શરીર છું, શરીર છું, શરીર છું, શરીર. કઈ રોગ આવ્યો તો મને આવ્યો, મને આવ્યો, મને થયું, મને થયું, મને, હું રોગી, હવે હું મરી જઈશ, હવે હું મરી જઈશ, હવે હું મરી જઈશ, હવે હું ગયો, હવે હું ગયો, હવે હું બૂઢો થઈ ગયો, હવે હું બીમાર થઈ ગયો, હવે તો અમે બધા બૂઢા થઈ ગયા, હવે તો અમારી ઇન્દ્રિયો કામ ન કરે, હવે અમારી ઇન્દ્રિયો, હવે અમે બૂઢા, હવે અમારું કઈ કામ નહીં, હવે અમારું કઈ કામ નહીં, બસ હવે તો અમારી બધી શક્તિ ખતમ, હવે તમે શિથિલ થઈ ગયા, હવે તો અમારું શરીર ઝીણા ક્ષીણ થઈ ગયું, હવે તો શરીર રોગ થી ઘેરાયેલું, હવે તો અમે બૂઢા થઈ ગયા, હવે તો પતી ગયું, પતી ગયું, શું પતી ગયું? તું ક્યારે નથી પતવાનું, તું ક્યારે નથી ખતમ થવાનું. અરે શરીર નો પણ નાશ થાય છે, એની અવસ્થા બદલાય છે, પરમાણુ નો અભાવ નથી થતો. અવસ્થા બદલાય, પરમાણુ નો અભાવ નથી. એવી રીતના તું પણ એક ભાવ માંથી બીજા ભાવ માં ગયો પણ તારો પણ અભાવ નથી થયો. હવે જે 51 નંબર ની ગાથા ઘણી ગહન છે, 51-52 ને જે શું કે છે, જે દ્રષ્ટા છે દ્રષ્ટિ નો, જે હવે કૃપાળુ દેવ આત્માની સિદ્ધિ કરે. પેલા લક્ષણ થી કહી, પહેલી વાતમાં ભિન્ન લક્ષણ થી આત્મા અને દેહ ની ભિન્નતા સિદ્ધ ગઈ, લક્ષણ ના માધ્યમ થી ભિન્નતા સિદ્ધ ગઈ. 50 નંબર ની ગાથામાં ઉદાહરણ ના માધ્યમ થી આત્મા અને દેહ ની ભિન્નતા સિદ્ધ ગઈ. સમજાય છે તમને? 50 નંબર ની ગાથામાં ઉદાહરણ ના માધ્યમ થી આત્મા અને દેહ ની ભિન્નતા સિદ્ધ ગઈ. 49 નંબર ની જે પહેલી ગાથા લીધી આજની, એમાં લક્ષણ ની વાત કરીને આત્મા અને દેહ ની ભિન્નતા સિદ્ધ ગઈ. તને ભ્રમ થી દેહ નો અભ્યાસ થઈ ગયો છે, દેહાભ્યાસ. ભ્રમ છે તારો, તારો ભ્રમ છે, તારો ભ્રમ છે, ભ્રમ મિથ્યા છે. ભ્રમ મિટાને કા ઉપાય, ભ્રમ દૂર કરને કા ઉપાય ભ્રમ કો મિટાના હૈ, દુઃખ દૂર કરને કા ઉપાય ભ્રમ કો મિટાના. અને ભ્રમ થઈ ગયું છે કે તું આત્મા નથી, તું દેહ છે. તું દેહ ને આત્મા માને છે, દેહ માં આત્મા પણ માને છે, આત્મા માં આત્મા પણ નથી કરતો. તારી ભ્રમણા છે, તારી કલ્પના છે, તારી ભ્રમણા છે. અરે ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત સંસાર, મોહ વિકલ્પ થી આખો સંસાર ઉભો થયો છે. આ દેહ સંસાર નું કારણ નથી, તારો મોહ સંસાર નું કારણ છે. દેહ દુઃખ નું કારણ નથી, તારો મોહ, દેહ માં એકત્વ અને અભ્યાસ, અભ્યાસ જે અભ્યાસ એ જે છે એ દુઃખ નું કારણ છે. તો એવી રીતના 49 માં અને 50 માં શું ફરક છે? 49 માં લક્ષણ ને ઉભા કરીને આત્મા ને દેહ ની ભિન્નતા બતાવી, 50 માં ઉદાહરણ ના માધ્યમ થી અસી અને જ્ઞાન ના ઉદાહરણ ના માધ્યમ થી આત્મા ને દેહ ની ભિન્નતા બતાવી, અને 51 માં તો કમાલ જ કરી દીધી. દ્રષ્ટા અને જ્ઞાતા સ્વભાવી જે મૂળ આત્મા નું લક્ષણ છે, જે મૂળ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ ને ઉભું કરીને આત્મા ની સિદ્ધિ કરી. અલ્ટિમેટલી આત્મા છે ની સિદ્ધિ કરી, અને છે એટલું જ નહીં, જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાતા દ્રષ્ટા છે, અને એનું કાર્ય જાણવા દેખવાનું પ્રતિ સમય ચાલી રહ્યું છે. તું કે માને કે તું ના માને, એટલું જાણનાર જ જાણનાર સંબંધી ની શંકા કરે છે. એ તારી મધ્ય ભ્રાંતિ છે ને ભ્રમણ છે. તો 51 નંબર ની ગાથામાં દ્રષ્ટિ દ્રષ્ટા જ્ઞાતા આત્મા સ્વભાવ ને ઉભો કરીને અહિયાં જીવ સ્વરૂપ, જીવ તે છે જીવ સ્વરૂપ, જીવ ના મૂળ હવે દેહ થી ભિન્ન પડી ગયા છે. કૃપાનુદેવ કે છે ખતમ થઈ ગયો દેહ ની વાત. હવે દેહ ની વાત કેટલી કરશો કે દેહ નથી દેહ નથી દેહ આ ચલો દેહ નથી. હવે હવે પ્રશ્ન પાછો થાય દેહ નથી આત્મા, દેહ નથી આત્મા, દેહ ભિન્ન છે આત્મા, દેહ ભિન્ન છે. અરે દેહ નથી આત્મા બરાબર છે, આત્મા દેહ નથી બરાબર, દેહ થી ભિન્ન છે બરાબર, ભિન્ન છે તો છે કેવો? અચ્છા ભિન્ન છે ને તો છે કેવો? તો કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિ નો. આહા જે દ્રષ્ટા છે દ્રષ્ટિ નો, જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. અબાધ્ય અનુભવ, જે અનુભવ ને અબાધ્ય એટલે તું એની બાદ બાકી ન કરી શકે. આ જાનન દેખન સ્વભાવની તું કોઈ પણ કાળે તું બાદ બાકી ન કરી શકે. અબાધ્ય અનુભવ બહુ સરસ લાઈન છે, માર્મિક લાઈન છે. અમુક અમુક આત્મસિદ્ધિ ની જે લાઈનો છે એ ઘણી માર્મિક છે. અબાધ્ય અનુભવ જે રહે, જે અનુભવ ને સમજાય છે, જે ફીલિંગ ને, જે જ્ઞાતા દ્રષ્ટા ની પરિણતિ ને કોઈ પણ કાળ માં કોઈ પણ ક્ષેત્ર માં અબાધ્ય એટલે એની બાદ બાકી. તમે વાંચજો ગુરુદેવશ્રી નું પ્રવચન, એની બાદ બાકી ન થઈ શકે. તું માને કે ના માને, તું માને યા ના ભીમાને, તું માને યા ના ભીમાને, પરમાત્મ પના કમ ના હોગા, જિસકી ચર્ચા ઇતની સુંદર તો વો કિતના સુંદર હોગા. બોલો કોઈ પણ જીવ માં જ્ઞાતા દ્રષ્ટા ની પણતી, જાનન દેખન ની પણતી, ચેતના ની પણતી, ઉપયોગ ની પણતી, ચૈતન્ય નું વિધાય પણતી, લક્ષણ એ લક્ષ્ય થી ભિન્ન કરી શકો? એને તમે બાદ બાકી કરી શકો, માઇનસ કરી શકો, સ્ટોપ કરી શકો, નષ્ટ કરી શકો, પૂર્ણતા ઢાંકી શકો, ઉપશમ કરી શકો? ના. એટલે તો જ્ઞાનાવાણી નો ઉપશમ નથી થતો, જ્ઞાન નો ક્યારે ઉપશમ નથી થતો. ઉપશમ થશે તો મો નો થશે, મોનીય કર્મ નો થશે, પરંતુ જ્ઞાન દર્શન વીર્ય નો ઉપશમ નહીં થાય. સમજાય છે? ખ્યાલ આવે છે? તો કેટલી સરસ ગાથા છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિ નો, જે જાણે છે રૂપ. દ્રષ્ટા એટલે દ્રવ્ય, જ્ઞાતા દ્રષ્ટા. સમજાય છે? તું કોણ છે? જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિ નો, દ્રષ્ટિ નો દ્રષ્ટા કોણ છે? જાનન દેખન પર્યાય દ્રષ્ટિ, જ્ઞાતા જ્ઞાતાપણા ની પણતી, જ્ઞાન દર્શન ની પણતી નો કરતા કોણ છે? આધાર કોણ છે? કારણ કોણ છે? તો કે દ્રવ્ય. અહિયાં દ્રષ્ટા એટલે દ્રવ્ય અને દ્રષ્ટિ એટલે પર્યાય. જે દ્રષ્ટા, જે દ્રષ્ટા છે દ્રષ્ટિ નો, જે દ્રષ્ટા છે દ્રષ્ટિ નો, જે કરતા છે કર્મ નો, જે દ્રવ્ય છે પર્યાય નો. એટલે કે દ્રવ્ય ને પર્યાય, કરતા ને કર્મ, દ્રષ્ટા ને દ્રષ્ટિ, આત્મા ને જ્ઞાન, આત્મા ને દર્શન, આત્મા ને નું વીર્ય. તો એ દ્રવ્ય પર્યાય ને ઉભો કરીને અહિયાં કૃપાળુદેવ જીવ સ્વરૂપ ની સિદ્ધિ કરે. શરીર થી ભિન્ન જે આ જાણું 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 થઈ રહ્યું છે, એ જે દ્રષ્ટિ, એ જે પ્રણતિ, એ જે જ્ઞાન દર્શન નો વ્યાપાર, એ વ્યાપાર કોનો છે? દ્રષ્ટાનું છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિ નો, એ જાનન દેખન પર્યાય નો કરતા કોણ છે? અંદર માં બિરાજમાન આત્મા ચૈતન્ય અનુવિધાયી પણ. સૂર્ય માંથી પ્રકાશ નું પણમન થાય, સાકર માંથી મીઠાસ નું પણમન નીકળે, ડબ્બા માંથી, બેગ માંથી, દુકાન માંથી, સમજાય છે? એ મશીન માંથી કે પર માંથી એ મીઠાસ નું પણમન નથી. ક્યાંથી આવે છે મીઠાસ? એ મીઠાસ 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 પણમન ક્યાંથી આવે છે? એ સાકર માંથી, ના મૂળ દ્રવ્ય માંથી એનું પણમન આવે છે. પ્રકાશ નો પુંજ જે સૂર્ય છે, એમાંથી કિરણ, પ્રકાશ ની કિરણ એમાંથી ફેલાય છે, એમાંથી નીકળે છે, એમાંથી એનો પ્રવાહ વહેતો વહેતો એ પ્રવાહ અંદર થી પ્રવાહિત થાય એટલે કે નીકળે છે. એવી રીતના દ્રષ્ટાની દ્રષ્ટિ, આત્માની પર્યાય, જ્ઞાન દર્શન સ્વભાવી આત્માની પર્યાય જાણવું દેખવું, એ જાણવું દેખવું એ આત્માની અવસ્થા છે. એ આત્મા માંથી એનું પણ બની ગયું, આત્મા એનો કરતા છે. દ્રષ્ટા એ દ્રષ્ટિ નો દ્રષ્ટા છે, એટલે કે જાનન દેખન નો પુંજ પિંડ અંદર માં બેહદ, ગુરુદેવજી કહે ને બેહદ સ્વભાવ, અમર્યાદિત સ્વભાવ, અસંખ્યાત પ્રદેશ છે, પરંતુ જેનો પાર ના આવે, જેનો છેડો નથી એવો અનંત ગુણ શક્તિ સામર્થ્ય ભરેલો આ આત્માનો પહેલો ગુણ કયો? આત્માનો છેલ્લો ગુણ કયો? આત્માની પહેલી પર્યાય કઈ? આત્માની છેલ્લી પર્યાય કઈ? આહા, જેનો પાર નથી, અપાર અનંત 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 ગુણોથી ભરેલો એવો જે આત્મ તત્વ, એનું જે સ્વરૂપ છે, એ સ્વરૂપ જેવું છે, એનું પરિણમન પણ એવું જ, અને એનું પરણમન પણ એમાંથી, ક્યાંય બહારથી પણ નહીં અને એનાથી અલગ પણ નહીં. એ પરણમન બહારથી નહીં આવે અને એ પરણમન એ સ્વભાવથી અલગ નહીં. સમજાય નહીં? છે દ્રષ્ટા, દ્રષ્ટા સ્વભાવને સિદ્ધ કર્યો અને દ્રષ્ટિને, એટલે જ્ઞાયક ભાવને સિદ્ધ કર્યો, એના જ્ઞાનન દેખન સ્વભાવને સિદ્ધ કર્યો, પણતીને સિદ્ધ કર્યો, સ્વભાવને સિદ્ધ કરી અને પ્રણતિને પણ સિદ્ધ કરી, સ્વભાવની સ્થાપના કરી અને પ્રણતિની સ્થાપના કરી, જ્ઞાન દર્શન સ્વભાવને સિદ્ધ કર્યો અને એના પ્રણમનને સિદ્ધ કર્યો, કે સ્વભાવ છે, દ્રવ્ય છે, ગુણ છે, તો એનું પ્રણમન હશે કે નહીં? પૂજગલ છે તો એનું પ્રણમન છે કે નહીં? કે આ પૂજગલ પરમાણુ આ રૂમાલ રૂપે, તો આ રૂમાલ એની અવસ્થા છે, અને પૂજગલ એનો સ્વામી છે, પૂજગલ એનો કરતા છે. આમાં પૂદગલ વ્યાપક છે, આ રૂમાલના આદિ મધ્યાંતમાં કોણ છે? રૂમાલના આદિ મધ્યાંતમાં કોણ વ્યાપક છે? પૂદગલ, 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 પૂદગલ વ્યાપક છે. તો એવી રીતના આત્માની હરેક પર્યાયમાં કોણ વ્યાપક છે? આત્માની જેવી રીતના પૂદગલની પર્યાય, પૂદગલ જેવી સ્પર્શ રસ ગંધ વર્ણમય, તો એવી રીતના આત્માની પર્યાય આત્મા જેવી. તો આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન છે, તો એની પર્યાય પણ જ્ઞાન દર્શન, જાણવું દેખું, જાણવું દેખું, જાણવું દેખું, જાણવું દેખું. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, આ રૂપ, આ બધું રૂપ કોણ જાણે? આ રૂપી પદાર્થ ને કોણ જાણે? આ પૂદગલ ને કોણ જાણે? આ લેમ્પ છે, આ રૂમાલ છે, આ મોબાઈલ છે, આ માઇક છે, આ બુક છે, આ સ્ટેન્ડ છે, આ લેપટોપ છે, આ બધું કોણ જાણે છે? જે જાણે છે રૂપ, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આની બાદ બાકી ન કરી શકો, કેટલો પણ મોહનો તીવ્ર ઉદય આવી જાય, અક્ષરનો અનંતો ભાવ જ્ઞાન રહી જાય, નિગોધ દશામાં પહોંચી જાય, તો પણ અબાધ્ય અનુભવ જે રહે, તો પણ એ જ્ઞાન દર્શન ના વ્યાપાર નો બાદ બાકી એને એનો અભાવ નહીં કરી શકો, એને નષ્ટ નહીં કરી શકો. તમે પ્રણતિમાં માનો કે ના માનો, પરંતુ એ લક્ષણને, એ લક્ષ્યથી ભિન્ન નહીં કરી શકો, એ જીવ સ્વરૂપને નષ્ટ નહીં કરી શકો, એના જ્ઞાન દર્શન સ્વભાવને તમે ખતમ નહીં કરી શકો, એને કોઈ બાધા નહીં પહોંચાડી શકો, એની બાદ બાકી નહીં કરી શકો, એનો અભાવ નહીં કરી શકો. કારણ કે કોઈ પણ દ્રવ્ય નષ્ટ નથી થતો, કોઈ પણ દ્રવ્યનો અભાવ નથી થતો, એ લક્ષ્યનો અભાવ નથી થતો, એના લક્ષણનો અભાવ નથી થતો, એ દ્રવ્યનો અભાવ નથી થતો, તો એના ગુણોનો અભાવ નથી થતો, તો એના પરણમનો પણ, એની પરણતીનો અભાવ નથી થતો, ભલે અક્ષરનો અનંત ભાવ જ્ઞાન રહી જાય. જીવ માત્ર જ્ઞાન, જ્ઞાન રૂપે પરણમે, જ્ઞાન દર્શનનો વ્યાપાર ચાલુ જ. ગજબ ગાથા છે, 51 નંબરની ગાથા બહુ સરસ, સમજાય છે? જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, દ્રષ્ટા દ્રષ્ટિનો દ્રષ્ટા, દ્રષ્ટિનો કરતા, દ્રષ્ટિનો સ્વામી, જ્ઞાન દેખન પર્યાય નો સ્વામી કોણ છે? તો કે દ્રષ્ટા. દ્રષ્ટા એટલે આત્મા, અને દ્રષ્ટિ એટલે એની પર્યાય. દ્રષ્ટા એટલે દ્રવ્ય, અને દ્રષ્ટિ એટલે એની પર્યાય. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. અબાધ્ય અનુભવ, આ શબ્દ યાદ રાખજો, અબાધ્ય અનુભવ. આવો અનુભવ, અનુભવ એટલે અહીંયા પ્રણમન, અનુભવ એટલે જ્ઞાન દર્શન નો વ્યાપાર, અનુભવ એટલે લક્ષણ, અનુભવ એટલે ક્રિયા, અનુભવ એટલે કાર્ય, અનુભવ એટલે જ્ઞાતા દ્રષ્ટારૂપ પ્રણતિ નો બાધા, એટલે કોઈ પણ પ્રકારની એમાં બાધા તમે ઉત્પન્ન નહીં કરાવી, એટલે ખતમ નહીં કરી શકો, એની બાદ બાકી નહીં કરી શકો. પોઈન્ટ સમજાય છે? એટલે કીધું ને અક્ષર નો અનંતો ભાગ જ્ઞાન રહી જાય તો પણ એનું પ્રણમન ચાલુ જ રહે. છેલ્લી વાત આ લેજો, 52 નંબર ની વાત છે. ઇન્દ્રિય પ્રત્યે આપણ બહુ સરસ છે, આમાં આખી ગુદેશીએ 31, 32, 33 નંબર ની ગાથા ને ગુદેશીએ પ્રવચન માં યાદ કર્યું છે. 31 નંબર ની ગાથા કોટ કહી છે, 197 નંબર નું પાનું છે, આત્મસિદ્ધિ પ્રવચન ગાથા નંબર 52, 197 એમાં 31 નંબર ની ગાથા, 31, 32, 33 આત્મસિદ્ધિ પ્રવચન, ગુદેશી ના પ્રવચન, સમય સાધી ગ્રંથાધી રાજ ની 31, 32, 33 નંબર ની ગાથા ને યાદ કરી. પછી આખો વિશેષ આખું, કારણ કે કૃપાળુ દેવ ને જયારે આત્મસિદ્ધિ લઈ છે એની પહેલા સમય સારજી બધા જે ગ્રંથો હતા એમના ઉપયોગમાં રમી રહ્યા, એટલે એ બધી ગાથાઓ ટીકાઓ ગ્રંથો આગમ દ્રવ્યાનિયોગ આદિ ના આધારે આખી આત્મસિદ્ધિ શાસ્ત્ર ની રચના થઈ. બહુ સરસ છે. જો છે ઇન્દ્રિય પ્રત્યેક ને, છે ઇન્દ્રિય, અહીંયા ગુરુદેવ વાત જ ક્યાંથી ઉપાડે છે, આ ગાથામાં ઉપલબ્ધ દ્રષ્ટિ વડે નિમિત્ત થી વાત કરી છે. સમજાય છે? હવે જો સાંભળો, છે ઇન્દ્રિય પ્રત્યેક ને નિજ નિજ વિષય નું જ્ઞાન. આત્મા છે, આત્મામાં જ્ઞાન છે, જ્ઞાન નું પ્રણમન છે, જાણવા રૂપ નું કાર્ય છે, આ ઇન્દ્રિય નિમિત્ત છે, અને અંદર માં જ્ઞાન દ્વારા ઇન્દ્રિય ના નિમિત્ત વડે બાહ્ય પદાર્થો જ્ઞાન ના વિષય બને છે. તો પ્રત્યેક ઇન્દ્રિય નો વિષય અલગ અલગ છે કે નહીં? વિદેશી સુધ કરે છે, કર્ણ કર્ણ ચક્ષુ ઇન્દ્રિય છે તો એનો જે વિષય છે એ કર્ણ ઇન્દ્રિય વડે નહીં દેખાય. કાન, ચલો આજે આંખ વડે નથી જોવું, આજે કાન વડે જોઈએ, આજે આંખ વડે સાંભળીએ, આજે નાક વડે આપણે જોઈએ. સમજાય છે? તો એ રીતનું કાર્ય નહીં થાય, કારણ કે પ્રત્યેક ઇન્દ્રિય નું કાર્ય અલગ અલગ છે. અહિયાં સાંભળો, પેલા આખી ગાથા આપણે વાંચીએ, પછી એનો શોર્ટ માં અર્થ કરું છું, કદાચ થોડો આનો અર્થ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, કારણ કે હમણાં આપણો સમય 3-4 મિનિટ નો બાકી છે, 3 મિનિટ જ છે. જો છે ઇન્દ્રિય પ્રત્યેક ને નિજ નિજ વિષય નું જ્ઞાન, પાંચ ઇન્દ્રિય ના વિષય નું પણ આત્માને ભાન. 4 વાત કહીને વાત પૂરી કરું છું, નેક્સ્ટ ટાઈમ આપણે આ ગાથાને બહાર થી અંદર આવીએ. સમજો ખરા, બહાર થી અંદર આવીએ તો આ રૂમાલ છે ને એ ઇન્દ્રિય નો વિષય છે. બરાબર છે? આ રૂમાલ, આ જે આંખ છે એ આંખ આ રૂમાલ ને જાણવામાં નિમિત્ત છે. તો આ ઇન્દ્રિય નો વિષય આંખ છે એ દ્રવ્ય ઇન્દ્રિય, અને એની પાછળ જે જ્ઞાન છે, જે જ્ઞાન વડે આંખ ના નિમિત્ત થી, જ્ઞાન વડે આંખ ના નિમિત્ત થી આ રૂમાલ જણાયું, તો એ જે જ્ઞાન છે એ આંખ ના નિમિત્ત થી જાણે છે, કાન ના નિમિત્ત થી સાંભળે છે, નાક ના નિમિત્ત થી સૂંઘે છે. તો એ જે જ્ઞાન છે ખંડ ખંડ જ્ઞાન છે. એ જ્ઞાન કેવું છે? ખંડ ખંડ જ્ઞાન. અને ખંડ ખંડ જ્ઞાન છે એ અલગ અલગ ને અલગ અલગ વિષયોને જાણવા વાળું જે ખંડ ખંડ જ્ઞાન છે, જે વિષયો છે, જે અલગ અલગ ઇન્દ્રિયના અલગ અલગ વિષયો છે, ખંડ ખંડ જ્ઞાન છે, આ ખંડ ખંડ ઇન્દ્રિય છે, આ અલગ અલગ વિષય છે. સમજાય છે? આ બધાને જાણવા, એકી સાથે જાણવા વાળું એક આત્મ જ્ઞાન છે. આત્માનું જ્ઞાન આ બધાને એક સાથે જાણે છે, એટલે માટે અહીંયા એ આત્મા આ દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયથી કેવો છે અલગ છે. મને ખબર છે આ ગાથા થોડી ટફ છે, આપણે આને નેક્સ્ટ ટાઈમ વિસ્તારથી આપણે આને લઈશું. પણ 4 વસ્તુ તમારે યાદ રાખવાની, આ 4 વસ્તુમાં કઈ વાત લીધી આપણે? એક તો જ્ઞાન, એની પછી આપણે લીધું ખંડ ખંડ રૂપ જ્ઞાન, પહેલું લીધું જ્ઞાન, પછી ખંડ ખંડ રૂપ જ્ઞાન, પછી આ દ્રવ્ય ઇન્દ્રિય ખંડ ખંડ રૂપ જ્ઞાન નું નામ છે ભાવ ઇન્દ્રિય. ખંડ ખંડ રૂપ કહે ત્રણ વાત, ત્રણ યાદ રાખો, ત્રણ યાદ રાખો. ખંડ ખંડ રૂપ જ્ઞાન એટલે ભાવ ઇન્દ્રિય. પછી આ જે ઇન્દ્રિયો છે, જળ ઇન્દ્રિય છે એ દ્રવ્ય ઇન્દ્રિય, અને બાહ્ય પદાર્થ છે એ ઇન્દ્રિયના વિષય. આ ત્રણ થી આત્માને ભિન્ન બતાવો છે આ ગાથામાં. ભાવ ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષય થી આત્માને ભિન્ન બતાવો છે. જે આત્મા બધાને એકી સાથે જાણે છે, ખંડ ખંડ રૂપ જ્ઞાન ખંડ ખંડ ને જાણે છે. આ તો જળ છે અને આ પણ જળ છે. આ જળ છે, આ પાંચ ઇન્દ્રિય જળ છે. આ જળના માધ્યમથી ખંડ ખંડ જ્ઞાન એ પણ ખરેખર મારું જ્ઞાન નથી. આ બધાને એકી સાથે જાણવા વાળું જ્ઞાન એ મારું જ્ઞાન છે, અને એ હું છું એ અહીંયા સુધી. હે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. એવું આત્મભાન આપણને સૌને થાય એવી મંગલ ભાવના સાથે આપણે 52 નંબરની ગાથા થોડી ભાષી લેશું, અને પછી આગળની ચાર ગાથાનો આપણે સ્વાધ્યાય. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે ગિનવાઈ માત વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અનિકાંતમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જિનવાણી માતનો જય. આ ભક્તોના અનંત ઉપકારી મહાન ગુરુ દેવનો જય. ધન્યતા કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય. આત્મસિદ્ધિ અપૂર્વ અવસર જેવા અનુપમ કાવ્યની રચના કરનાર પરમ કૃપાળુ દેવનો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર બધા.